નમસ્કાર મિત્રો, આજે હું જેમની સાથે વાર્તાલાપ કરું છું તે એક અનોખું વ્યક્તિત્વ છે. અનોખું એ રીતે કે તેઓ એક સર્જક પણ છે, એક અભ્યાસુ પણ છે. ગુજરાતી ભાષાના પ્રતિષ્ઠિત કવિ હોવા ઉપરાંત તેઓ એક એવા અભ્યાસુ છે જે ભારતભરમાં પરિભ્રમણ કરીને આપણી લોકભાષાઓ, લોક પરંપરાઓ અને લોક સાહિત્યનો અભ્યાસ કરે છે અને એના વિશે લેખન કરે છે. એમણે આપણને 5-10 નહીં પણ 45 જેટલા પુસ્તકો આપ્યા છે. એ ઉપરાંત તેઓ ગુજરાત મિત્ર જેવા પ્રતિષ્ઠિત ગુજરાતી અખબારમાં કટાર લેખન કરે છે, નવનીત સમર્પણ સામયિકમાં નિયમિત લેખો પણ લખે છે. મિત્રો, હું વાત કરું છું જામનગરના નિવાસી ડૉક્ટર સતીશચંદ્ર વ્યાસની. તાજેતરમાં જ એમના એક પુસ્તકને ગુજરાત સાહિત્ય અકાદમીએ પુરસ્કૃત કર્યું. એ પુસ્તક તે બાઉલ ગીતોનો એમણે કરેલો સમગાની અનુવાદ. શાંતિ નિકેતન યુનિવર્સિટીએ તેમને માનદ પીએચડીની પદવી પણ એનાયત કરી છે. તો આવો મિત્રો, મળીએ આ અલગારી નિસ્પૃહી સાહિત્ય સેવીને. સતીશભાઈ, આપનું આજના સંવાદમાં હાર્દિક સ્વાગત કરું છું. નમસ્કાર, કેમ છો?
નમસ્કાર. બસ ખૂબ સારું.
સતીશભાઈ, તાજેતરમાં જ આપને ગુજરાત સાહિત્ય અકાદમીનો એવોર્ડ એનાયત કરાયો.
જી
આ
જી
એવોર્ડ બદલ સૌ પ્રથમ આપનો પ્રતિભાવ જાણવાનું કુતૂહલ છે.
સૌથી પ્રથમ તો આપનો આભાર કે આપે આ વસ્તુની નોંધ લીધી અને મને શ્રદ્ધા પૂર્વક અભિનંદન આપ્યા. આ એવોર્ડ મારા બાઉલના ગીતો જે બંગાળના ભ્રમણ દરમિયાન જુદા જુદા સંવર્ગના બાઉલોને સાથે મળી અને એકત્ર કરેલા, એમાંથી એક લઘુ સંચય એટલે 125 જેટલા ગીતોનો મેં બનાવેલો અને એના સમગાની ગીતો બાઉલના 8-1 જેટલા પરિશિષ્ટ અંદર મૂકેલા છે, જેની અંદર બાઉલની ખાસિયતો, એની બોલી, એના વિશેની વાતો કરી છે. એના માટે ગુજરાત સરકારનું એકેડમીનું આ ધ્યાન ગયું અને એને આ એક એવોર્ડ આપેલો છે.
આ એવોર્ડ મળ્યો ત્યારે આપને કેવી લાગણી થઈ એ જાણવાની ઈચ્છા છે.
બાઉલની સાથે વર્ષો સુધી રહેવાના હિસાબે કોઈ જ્યારે માન કે અકરામ મળે છે ત્યારે ખૂબ ઉત્સાહિત થઈ જઈએ કે બહુ આનંદિત થઈ જઈએ એવું તો બનતું નથી, પણ બધા જ મિત્રોનું કહેવું એમ હતું કે આ પ્રકારના સંશોધનના ગુણાત્મક કામને બિરદાવવા બદલ પરિષદ અને એકાદમી ના જે આ કામ છે એ સરાહનીય છે. અને મને પણ એમ થયું કે આવા એક વિસરાયેલા બેનજી, 100 વર્ષ પહેલા 1920ની સાલમાં રવીન્દ્રનાથજી એક વ્યાખ્યાન આપેલું, એની અંદર બાઉલનો એને સંદર્ભ આપેલા અને કેટલાક ગીતો એને રજૂ પણ કરેલા માય કન્ટ્રી માય નેશનની અંદર. એ પછી ગુજરાતની અંદર કોઈ બાઉલ લઈને આવ્યા નહોતા અને આ 100 વર્ષ પછી મને તક મળી એટલે એને ગુજરાત સરકાર અને આપણા લોક પ્રતિનિધિઓ પોખી એનો આનંદ તો જરૂર હોય જ.
ચોક્કસ. સતીશભાઈ, આપની કારકિર્દી ખાસી વૈવિધ્યપૂર્ણ રહી છે. આપે અભ્યાસ વિજ્ઞાનનો કરેલો, પછી લશ્કરી સેવા, જમીન મહેસૂલ ખાતાની નોકરી, આ બધા જીવનના પડાવો પસાર કરતા કરતા આપે સાહિત્ય સર્જન પણ કરવા માંડ્યું. તો આ વાત, આ બધા પડાવો વિશે વાત કરો અને આપના સાહિત્ય સર્જન તરફ વળવાના એ મોડ વિશે વાત કરો.
જુદા જુદા સ્થાન ઉપર પિતાજીની જોબને લીધે જુદા જુદા સ્થાન પર પિતાજીની વ્યવસાયને લીધે મારે સ્કેટર્ડ ભણતર મારું 12 ધોરણ સુધી થયું અને પછી એ સાયન્સના વિદ્યાર્થી તરીકે આર્મીની અંદર જોડાઈ અને એક દેશ સેવાની તક પણ મળી. પણ જ્યારે હું બંગાળી રવિન્દ્રનાથ ટાગોરના ગીતો વાંચતો અંગ્રેજીમાં, ત્યારે મને એમ થતું કે મૂળ ભાષા બાંગ્લામાં વાંચ્યા વગર તો આ ગીતોનો સાચો અર્ક પામી નહીં શકીએ. એટલે સૌ પ્રથમ રસ રવિન્દ્રનાથમાં જાગ્યો અને રવિન્દ્રનાથના અભ્યાસને લીધે બંગાળી આવડતું થયું અને મારા બંગાળના ભ્રમણને લીધે બંગાળી બોલી શકાય, વાંચી શકાય, લખી શકાય એવી મહારત પણ પ્રાપ્ત થઈ. પછી બાઉલ ની વાત તો મને રવિન્દ્રનાથે પહેલી વખત કરી, કારણ કે એ એમના વ્યાખ્યાનોમાં ઘણી વખતે બાઉલના લાઘવ, બાઉલ જે શબ્દોનો ઉપયોગ કરે છે, જે બંગાળી ભાષાના પ્રયોગો કરે છે, એના વિશે વાત કરતા. ત્યારે એમ થતું કે આના વિશે તો આપણે કઈ જાણતા જ નથી. ગુજરાતી ભાષામાં ખૂબ ફંફોડ્યું કે બાઉલ વિશે કઈ મળે છે, પણ બે પુસ્તિકાઓ બાઉલ વિશેની ઉપલબ્ધ છે ગુજરાતી ભાષામાં, એ જોઈ ગયા, જેમાંની ત્રણ પ્રવચનો તો ક્ષિતિમોહન સેનજીના બંને જગ્યાએ કોમન છે, એટલે કોઈ એના વિશે બહુ જાણકારી ન મળી. એટલે પછી રિયલ બાઉલને શોધવાની એક તડપ જાગી અને એમાં મને પહેલી વખતે મારા ભ્રમણ દરમિયાન એક મારી સાથેનો મજૂર કે જેના કાકા બાઉલ હતા શાંતિદાસ, એને મળવાનું થયું. અને પછી તો એ બાઉલના આધારે બંગાળના, બાંગ્લાદેશના બધા જ બાઉલોને, એના 56 જેટલા અખાડાઓને, એના 3,000 જેટલા એક વર્ગને આખાને મળવાનું થયું. જુદા જુદા એના ગીતો, એની પરિભાષાઓ, એના મેળાવડાઓ, એના મેળાઓ એમાં બધામાં ફરવાનું થયું. પણ
મારી
આ બધા
મૂળ પૃચ્છા એ બાબતની હતી સતીશભાઈ, કે આપે જે કારકિર્દીની શરૂઆત કરી એના શરૂઆતના તમારા જે પડાવો હતા, એટલે કે તમારો અભ્યાસ, એમાંથી લશ્કરી સેવા, એમાંથી જમીન મહેસૂલ ખાતાની નોકરી, એમાંથી સાહિત્ય તરફ પછી કઈ રીતે વળવાનું થયું, એમાં તમારા બાળપણના સંસ્કારો કદાચ કારણભૂત હશે એમ હું માનું છું. એટલે તમારા જન્મ ઉછેર એના વિશે જાણવું છે. આપણે બાઉલની વાત તો પછી ચોક્કસ કરીએ જ છીએ.
ઓકે. ઘરની અંદર પિતા આર્ય સમાજિસ્ટ, સૌથી મોટા અમારા જે બ્રધર છે એ સાહિત્યના ખાસ જાણકાર અને બાલમિત્ર અને એવા બધા મેગેઝિનોમાં નાની ઉંમરે એમના ગીતો આવતા, એટલે એની પાસે આ બધા પુસ્તકો આવતા. જ્યારે અમે નાનકડા હતા ત્યારે રમકડું અને રસરંજન એવી બધી સરસ મજાની નાની વાર્તાઓ આવતી, એ વાંચતા. એટલે પ્રારંભથી ઘરની અંદર માહોલ તો સાહિત્યનો હતો જ. વ્યવસાયના કારણોસર આપણે વિજ્ઞાનના વિદ્યાર્થી બનીના, પણ મૂળતઃ તો અંદર તો એક સાહિત્યની ખેવના રહેલી હતી. અને ઘરના બધા જ ડોક્ટરી અને એ બધા વ્યવસાય સાથે જોડાયેલા, એટલે બધા જ વિજ્ઞાનના વિદ્યાર્થી, એટલે બધાએ મને એ તરફ જવા માટે પ્રેરિત કર્યું. પણ આ બધું કરવા છતાં, જમીન મહેસૂલ ખાતાની, એન્જિનિયરિંગની બધી જ જોબ કરવા છતાં પણ મારી નજર તો હંમેશા સાહિત્યના પડાવ તરફ હતી. અને આશરે 17 વર્ષની ઉંમરથી મેં ગીતો લખવાનું શરૂ કરેલું અને એના પરિણામ રૂપ 19 વર્ષની ઉંમરે તો આકાશવાણી ઉપર ને એ બધા જુદા જુદા પ્રોગ્રામો પણ આવવા લાગ્યા. રમેશભાઈ પારેખ અને એવા બધા કવિઓની સાથે એ ઉંમરમાં મળવાનું, એમની સાથે કાવ્યના આપલે કરવાનું, એ બધું બનવા માંડ્યું. 24-25 વર્ષની ઉંમરે અમે જે કેટલાક મિત્રોએ સાથે મળી અને સાહિત્યના જુદા જુદા મંડળોની રચના કરી, મુખપત્ર બનાવ્યા અને શબ્દશિલ્પ નામે એક મુખપત્ર વર્ષો સુધી ચલાવ્યું પણ ખરું. એટલે
વાહ
માતા પિતા માનું પણ એટલું જ જોડાણ હતું, કારણ કે એ જે લોક ઢાળના ભજન અને ગીતો માના કંઠે જે સાંભળ્યા છે એ શાશ્વત રીતે આજ પણ હજી કાનમાં ગુંજી રહ્યા છે.
વાહ આપે અનેક કાવ્ય સંગ્રહો અમને આપ્યા છે, અનેક કાવ્ય સંગ્રહો પ્રગટ થઈ ચૂક્યા છે. આપના તખલ્લુસ શબ્દ એની પસંદગી વિશે અમને કાંઈક, એનું મૂળ ક્યાં છે, એ તખલ્લુસ કઈ રીતે પસંદ થયું, અને વર્ષોથી તમે એ તખલ્લુસ લઈને લખતા આવ્યા છો.
શબ્દ તખલ્લુસ મૂળભૂત રીતે મને ગુરુ નાનક દેવ પંજાબમાંથી મળેલું, કારણ કે ગુરુદા શબદ એ લોકો શબદ બોલે છે.
જી
ત્યાંથી મને પહેલી વખતે મારો લગાવ શીખ રેજિમેન્ટ સાથે અને એ બધા જ મારા નજીકના સ્નેહી મિત્રો એટલે ગુરુદ્વારા અને ગુરુ ગોવિંદસિંહ સાથેના લગાવને હિસાબે એમના વાણીને એ લોકો શબદ નામથી બોલાવે છે, અને એનું સંસ્કૃત પ્રચુર તત્સમ તદ્ભવ બંગાળીમાં શબદ થયું, પણ તત્સમ શબ્દ શબ્દ તરીકે મેં મારા તખડુસને પસંદ કરેલું, પણ ખરેખર એ શબદ છે.
જી આપે અનેક પ્રદેશોના, અનેક રાજ્યોના ભારતમાં પરિભ્રમણો કર્યા છે અને કરતા રહો છો હજી પણ. આ ભાતીગળ લોક પરંપરાઓનો અભ્યાસ, રાજસ્થાન, પંજાબ, બંગાળ વગેરેના અનેક પ્રવાસો, પરિભ્રમણ, એના અનુભવો હશે, એ અનુભવો વિશે કંઈક વાત કરો. આ પરિભ્રમણ કરવાની પ્રેરણા કઈ રીતે મળી એની વાત કરો.
પરિભ્રમણ બે હેતુઓ એક સાથે હતા, એક તો વ્યવસાયના હેતુસર પણ જવું પડતું અને બીજું પ્યોર સંશોધનના હેતુસર. બંગાળની અંદરના મારા પરિભ્રમણો પ્રારંભે વ્યવસાયના માટે હતા, પણ એ આંશિક વ્યવસાય હતો. મારી સાથેની ટીમ કામ કરતી હોય, મારે તો ત્યાં જઈ અને એમને કામ હેન્ડઓવર કરી અને પછી હું એક સપ્તાહ લગી ફ્રી રહું, તો એ ગાળામાં શું કરવું? એ ગાળામાં બાઉલના જુદા જુદા આશ્રમોની મુલાકાત લેવી, જુદા જુદા બાઉલના મેળાવડાઓમાં જવું, એ કારણોસર બંગાળની અંદર જવાનું થયું. પણ જ્યારે એની લગની લાગી ત્યારે તો વ્યવસાયના ક્ષેત્ર સિવાય પણ બંગાળની અંદર જવાનું અવારનવાર બનવા લાગ્યું. બીજું કે રાજસ્થાન, હિમાચલ, બંગાળ, પંજાબ એ બધા વિસ્તારમાં ફરવાનું કારણ તો મારા સંશોધનનું, એક સંશોધનની આગળ વાત આપણે કરશું, એના અનુસંધાને એક મહાપુરુષના જીવન ચરિત્રની રૂપરેખાને જાણવા માટે મારે ફરવું પડેલું, ભવકીમસિંહ સાહેબ નામના. અને દરેક પ્રદેશની અંદર મને ભારતીયતા ની એક આ સૃષ્ટિ આખી એક જ સંસ્કૃતિથી જોડાયેલી છે એવી એક ભાવના પ્રત્યેક જગ્યાએ થઈ છે.
લોક સંસ્કૃતિમાં જે સંશોધન કર્યું એને કારણે ગ્રામ્ય વિસ્તારો માં જવાનું થાય, ગ્રામ્ય સંસ્કૃતિ જોવાની મળે, ગ્રામ જીવનના ને લગતા અનેક અનુભવો થાય, ગ્રામ્ય લોકો સાથે મળવાનું થાય, શહેરી સંસ્કૃતિ અને ગ્રામ્ય સંસ્કૃતિ એના અનુભવો એ પણ કંઈક કહો.
બંગાળની સૌથી પ્રથમ વાત કરું, પ્રારંભે ગુરુદેવ ટાગોર કલકત્તામાં રહેતા અને જે ભાષામાં એમનું લખાણ હતું એ બધી સાધુ ભાષા કહેવાતી, સાધુ બંગાળી, જેને આપણે પરિશુદ્ધ શહેરી બંગાળી એમ કહીએ એવી ભાષા હતી. એમના લખાણના વિષયોમાં પણ ગ્રામ્ય પરિવેશનો, ગ્રામ્ય બાબતોનો બહુ ઉલ્લેખ આવતો નહીં. જ્યારે 1800 ને 90 સાલમાં એમના પિતાજીએ દેવેન્દ્રનાથજીએ એમને ગ્રામ્ય પરિવેશમાં મોકલ્યા ત્યારે પહેલી વખત એને ખરેખર ગ્રામ્ય બંગાળ જોયું અને એ લોકોની ભાષા, ત્યાંના માછીમારો, ત્યાંના બાવલો, ત્યાંના ખેડૂતો બધાને જોઈ અને એ ચલ બંગાળી લખવા માંડ્યા અને ચલ બંગાળીમાં એમણે ઘણું બધું સર્જન કર્યું. ભારતની આજ પણ હું એમ માનું છું કે ભારતની સાચી સંસ્કૃતિ તો ગ્રામ્ય પ્રદેશમાં જ રહે છે. જ્યાં સુધી આપણે ગ્રામ્ય પરિવેશને નિકટ નહીં જઈએ, ગ્રામ્ય લોકોની બોલી, એના પ્રશ્નોને નહીં જાણીએ, ત્યાં સુધી ભારતની નવસ આપણા હાથમાં નહીં આવે. મને પણ બંગાળની કુલ 101 નદીમાં જવાનું થયું છે. ઈચ્છા મતીથી માંડી અને પદ્માના બધા જ ફાટાઓમાં બાઉલના સંશોધન માટે, બાઉલને મળવા માટે થયું છે. પણ એની એક સૂક્ષ્મ તરજ હોય છે, એ લોકોની એક સૂક્ષ્મ સમજ હોય છે જે આપણને શહેરમાં જોવા નથી મળતી. ઉદાહરણ તરીકે હું આપને એક જ ઉદાહરણ આપવા માંગીશ. મારા મોરબી સુધીર ચક્રવર્તી સાહેબ ની યાદ કરીને આ ઉદાહરણ આપું છું કે એમણે મને પૂછ્યું હતું કે ભટિયાલી ગીતો ગવાય છે તો એમાં બે રાગ હોય છે, એક તો ખૂબ પ્રલંબ લઈના અને બીજા ટૂંકા લઈના, આવું કેમ છે? એટલે મેં કહ્યું સાહેબ મને ખબર નથી. તો મને કે હવે તું સંશોધન કરજે, જોજે. તો મેં જયારે એક મછવારાને પૂછ્યું કે આવું કેમ, તમે તો રાગ બંને રાગમાં ગાવ છો, ઓ માજી રે જે રાગ છે એ ભટિયાળીનો છે. તો એને મને કહ્યું કે સાહેબ જ્વાર સામે હોય ને, ભરતી સામે હોય ને, ત્યારે જે રાગ ગાવામાં આવે ને એ ટૂંકો હોય, એમાં શ્રમ. અને ઓટમાં જઈએ ત્યારે અમારો રાગ પ્રલંબ હોય છે, કારણ કે એમાં કોઈ શ્રમ નથી હોતો. તો આવી સૂક્ષ્મ બાબતો ગ્રામ્ય પરિવેશમાં જોવા મળે. એકને એક શબ્દ માટેના અનેક રૂપાંતરો એની અંદર જોવા મળે. એને પૂછીએ કે આ પદ્મા નામ કેમ છે નદીનું, તો કે એમ કહે કે એકાદથી શુભ્ર, એટલે કે આ એક તો શુભ્ર છે એટલે કે સફેદ છે, અને બીજું એ કે એ ખુલી જાય ત્યારે એટલી બધી ખુલી જાય છે કે ગામોના ગામોને એની અંદર લઈ લે છે. વિસ્તાર પદ્માનો એટલો બધો છે, જયારે એની અંદર ફ્લડ આવે ત્યારે એટલી બધી ખુલી જાય, અને જયારે સંકોચાઈ જાય ત્યારે પાતળી, જાણે ભોજન ન મળ્યું હોય એટલી પાતળી, 1.5 કિલોમીટરમાં સમાઈ જાય છે. આવા ગ્રામ્ય પરિવેશના તો એટલા બધા અનુભવો બંગાળના થયેલા છે. બંગાળના બાઉલોની સાથે, બંગાળના આમ જનતાની સાથે, ત્યાંના ખેડૂતો સાથે, ગાડા ખેડૂત સાથે, પશુપાલકો સાથે. મારા પુસ્તકોમાં એ બધી બાબતોનો મેં ખૂબ સુપરે લંબાણથી વાત પણ કરેલી છે.
જી, આપણે ગ્રામ્ય પરિવેશની વાત કરીએ છીએ તો સાથે સાથે કર્ણોપકર્ણ સાહિત્ય અને એની પ્રાદેશિક પરંપરાઓ, એની વિશેષતાઓ, એના વિશે પણ કંઈક.
કર્ણોપકર્ણ સાહિત્ય એ ભારતની અને વિશ્વ આખાની ખાસિયત છે. અહીંયા તો એના માટે શ્રુતિ શબ્દ પણ કહેવામાં આવ્યો છે. વૈદિક પરંપરામાં જેના માટે શ્રુતિ શબ્દ છે, એ કાન દ્વારા પિતાએ પુત્રને, ગુરુએ શિષ્યને કહેલી વાત છે સંભળાવાની હોય. અને આમ પણ આપણા વેદોનું લેખિત સ્વરૂપ તો 7-8 હજાર વર્ષ નું હોવા છતાં પણ મળે છે બહુ પાછળથી. એ પહેલા તો ગુરુ શિષ્ય પરંપરાથી એકબીજાને કહેવામાં આવતા. ભારતનું બધું લોક સાહિત્ય કર્ણોપકર્ણ ચાલ્યો છે. અને અમારા બાઉલ તો એમ કહે કે તમે શહેરના માણસો, જ્ઞાનીજનો, બીજાને જ્ઞાન આપો ત્યારે ચોકસાઈ પૂર્વક લખીને આપો કે ભાઈ આ જ રીતે થવું જોઈએ, હસ્વદીર્ઘની ભૂલ પણ ન થવી જોઈએ. કારણ કે તમે એમ માનો છો કે જ્ઞાન એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય અને જો એની અંદર કોઈ બોટાઈ જાય, મતલબ કે જરા દૂષિત થઈ જાય, તો એના અનર્થ થાય. અમે એમ માનીએ છીએ કે કાનથી કાન આપવાનું અને જેટલા વધુ મોઢા પાસે જાય આ જ્ઞાન અને એનો રસ એની અંદર ઉતરે, એમ એ જ્ઞાન સમૃદ્ધ બને. બંગાળની અંદર 25 જેટલા લોકગીતો, લોકગીતના પ્રકાર, એ બધાની એનું બધાનું વૈવિધ્ય સમય અને સંજોગ પ્રમાણે એની અંદર આવતા બદલાવ, એના કબી ગાન હોય, એના બિહુ હોય, એના ફટિયાલી હોય, એની અંદર સમાજના જીવનની આવતી જુદી જુદી પરિકલ્પનાઓ, સમાજના પ્રશ્નોને વાચા આપતા કેટલાક મુદ્દાઓ, એ બધું આપણે જેને જોઈએ ત્યારે આપણને એમ થાય કે લોક સાહિત્ય નો અભ્યાસ કરવા માટે ગુરુદેવે જે મથામણ કરી એ સાચી છે. અને એ જ્યોતમાંથી જે ઝવેરચંદ નામનો એક દીપક પ્રગટ્યો અને ગુજરાતમાં આવીને એણે પણ જે આ કામ કર્યું એ સાચું છે. આપણો સાચો વારસો તો ગ્રામ્ય પરિવેશની અંદર વસતા લોકોના હૃદયમાં અને બોલીમાં રહેલો છે. આપણે એમ કહીએ કે ભાષાને શિષ્ટજનો, શહેરીજનો કે મહાશાળાઓ જીવાડશે તો એ બાબતમાં મને બહુ શ્રદ્ધા નથી. હું એમ અંગત રીતે માનું છું કે એનું જીવાડવાનું કામ, એને નવપલ્લવિત કરવાનું કામ, એને સંગોપવાનું કામ તો ગ્રામ્ય પરિવેશના લોકો જ કરી રહ્યા છે.
સતીશભાઈ, આપે મેઘાણીને યાદ કર્યા, તો લોક સંસ્કૃતિનું જે કામ ઝવેરચંદ મેઘાણીએ ગુજરાતમાં કર્યું, એ કામ તમે ગુજરાતની બહાર કર્યું અને કરી રહ્યા છો, એ પાછળનો કોઈ ખાસ હેતુ ખરો?
પહેલો તો નિજાનંદ, આપણા અંતરાત્માના આનંદ માટે અને આપણા મનના પોષણ માટે આપણે કરીએ છીએ. બીજો ઊંડે ઊંડે એમ પણ થાય કે આ મારી ફરજ પણ છે. મને રવિન્દ્રનાથજી અને બાઉલ કોઈ વાત કરે કે રાજસ્થાનના ગ્રામ્ય પરિવેશનો એક મેઘવાડ એના ઘરે બેસાડી રાત્રિના આખા દિવસના શ્રમ પછી રાત્રિના એ શ્રમિત માણસ પોતાના શાળને એક બાજુ મૂકી અને હાથમાં તંબુર પકડી અને કોઈ સ્વાર્થ વગર જો કબીરના પદો સંભળાવતો હોય તો મારે એ નોંધી લેવા જોઈએ. કારણ કે આજ જો નહીં નોંધાય એ 65 વર્ષના માણસના કંઠમાંથી નીકળતી આ વાણી તો એ વિલુપ્ત થવાના આરા ઉપર છે. આવી એક અંદરથી ઊંડે ઊંડે વિચાર ખરો અને એ વિચારના આધીન રહી અને આ પરિશ્રમ કરવાની અને આનંદ લૂંટવાની બંને ક્રિયાઓ એક સાથે કરેલી છે.
આપે બાઉલ પરંપરા સાથે ઘણો સમય ગાળ્યો છે, ઘણું સંશોધન કર્યું છે, ઘણા અનુભવો લીધા છે, એમની જીવન રીતિ વિશે કંઈક વાત કરો, એમની સાથે સમય ગાળવા દરમિયાનના આપના અનુભવો વિશે કંઈક વાત કરો, અને હું સમજુ છું ત્યાં સુધી બાઉલ પરંપરામાં પણ અનેક સંપ્રદાયો છે, તો બાઉલ તત્વમાં ભેદને કોઈ અવકાશ ખરો, એ પણ જાણવું છે.
બાઉલ 1000 વર્ષ જૂની આશરે પરંપરા, ચર્યાપદો પણ બાઉલ ગાય, જે હરિપ્રસાદ શાસ્ત્રી 1000 વર્ષ પહેલા 1000 વર્ષ પહેલા લખેલા હડાપા નાડાપાના એ બધા એ પણ ગાય. બાઉલ શબ્દનો ઉલ્લેખ ચૈતન્ય ચરિતામૃતમાં પણ આજથી 450-500 વર્ષ પહેલા થયેલો છે. બાઉલ ની પરંપરા ને માટે આજની શહેરી પરિભાષામાં અને ટેકનિકલ રીતે એને કેવું હોય તો બાઉલ ઇઝ ધ સેફ્ટી વાલ્વ. કોઈ એક પરંપરાની અંદર જ્યારે કોઈને બહુ પીડિત કરવામાં આવે, કોઈ વ્યક્તિની સાથેના મતભેદોને અત્યંત મુખરિત કરીને એ વ્યક્તિને જ્યારે નિષ્કાસિત કરવામાં આવે ત્યારે ક્યાં જાય? એ વ્યક્તિ સમાજની અંદર તો રહેવું જ પડે ને, એટલે એ સમાજથી નિષ્કાસિત થાય. પહેલો વહેલો બાઉલ એમ કહેવાય છે કે બૌદ્ધના હીનયાન ને મહાયાનમાંથી છૂટો પડી અને એ મૂર્તિ પૂજા કરવી કે ન કરવી બુદ્ધની, એમાં ત્રીજો અભિપ્રાય ધરાવનાર લોકોને જ્યારે કહી દેવામાં આવ્યું કે તમે છૂટા પડો, ત્યારે એ લોકો નેરા અને નેરી તરીકે બાઉલમાં જોડાણા. સહજિયા વૈષ્ણવ પરંપરાના બાઉલો જોડાણા, આવી રીતે 13 પ્રકારના જુદા જુદા બાઉલો છે. એમાં આઉલ, બાઉલ, મુર્શિદિયા, મારફતિયા, મેજ ભંડારી, એમ અનેક પ્રકારના 13 પ્રકારના બાઉલો અનેક જગ્યાએ ફેલાયેલા છે. હવે હિન્દુ ધર્મમાંથી એટલે કે વૈષ્ણવમાંથી પણ બાઉલ બને છે, બૌદ્ધમાંથી પણ બાઉલ બને છે. મારા પ્રવચનમાં મેં કહ્યું છે કે એક ડસ્ટન બાઉલ જે હતો એ ક્રિશ્ચિયન માંથી પણ બનેલા છે. બોબ ડયાલ તો અર્ધ બાઉલ થઈ ગયેલા જ હતા, અમેરિકાના બહુ પ્રખ્યાત અભિનેતા છે. તો આ બધા બધા જ વર્ગના, મુસ્લિમોમાંથી જેને સુફી અને ઓલિયા કહીએ છીએ એ વર્ગમાંથી પણ ખૂબ બાઉલો થાય છે. લાલન ફકીર ના ગુરુજી સિરાજ સાંઈ એ મુસ્લિમ હતા, હસન રાજા મુસ્લિમ હતા. આખા બંગાળની અંદર 50,000 બાઉલો છે, બંગાળ અને બાંગ્લાદેશ બંનેમાં થઈને, અને એના 13 પ્રકારના જુદા જુદા ભાગો છે. પણ ખૂબી એ વાત રહી છે બેનની કે એક જ પ્લેટફોર્મ પર જુદા જુદી વિચારધારાના હોવા છતાં પણ એ એકત્ર થઈ શકે છે. કોઈ એક મેળાવડો બાઉલ નો હોય અને આપ જો કે કોઈ એક મારફતિયા બાઉલે એમ ગાયું કે નબી મોરે પારસ મની, નબી મોરે હર સોનાર કની, એટલે કે મારા નબી છે એ પારસમણી છે, મારા નબી સોનાની કણી છે, એવું એને ગાયું. આપણને એમ થાય કે આ તો બધા મુસ્લિમ ના ગીતો ગાય છે, પણ એના પછી તરત આવનારો માણસ વૈષ્ણવ ના વૈષ્ણવ બાઉલ હોય તો એના ગીતો ગાય, એના પછી તરત આવનાર ભુસકુપા ના ગીતો ગાય. તો એક જ પ્લેટફોર્મ પર બધા આરામથી ગાઈ શકે. એ લોકો મૂર્તિ પૂજતા નથી, મૂર્તિ પૂજતા નથી, પણ છતાં પણ કોઈ મંદિરમાં આપ એને લઈ જાઓ કે આ મંદિરમાં આપણે જવું છે ચાલતું, તો એ આવે, આવીને બેસે ને આપણે એમ કહીએ કે કાલી માતાની મૂર્તિ છે કઈ ગા, તો કાલીનું ભજન પણ ગાય, એને છોછ નથી કોઈ. સહજતા, સરળતા તો શેને માને છે? તો એ એમ માને છે મનેર માનુષ, અંતરાત્માની અંદર જે રહેલો છે એ જ પદાર્થને માનવાનું, પણ કોઈની સાથે કોઈ વિરોધ કે ધર્મના બાબતસર ટંટો ન કરવો, એ બાઉલી પહેલી વહેલી પ્રાથમિકતા છે. બંગાળ સિવાયના મૃદ બંગાળ જેને કહીએ, સેવન સિસ્ટર્સના આસામના ગોલપરિયા અને બીજા જિલ્લાઓમાં, થોડા મણિપુરના પ્રદેશમાં વગેરેમાં પણ બાઉલો ફેલાયેલા છે. આ તરફ ઉડીસામાં પણ બાઉલો છે, બધી જગ્યાએ જોડાયેલા છે, અને ગ્રામ્ય પરિવેશમાં લોકો એને માનની નજરે જોવે છે. એની ભોજન માટેની જે માધુકરીની એની પ્રવૃત્તિ હોય છે એને આપૂર્તિ પણ કરે છે, અને આજ પણ બાઉલ પોતાની મસ્તીમાં જ કરે છે.
આપે કહ્યું તેમ બાઉલો મનેર માનુષની સાધના કરે છે, તો પછી એમના ગીતોમાં ભગવાનના જુદા જુદા સ્વરૂપોનો ઉલ્લેખ, એને આપણે કઈ રીતે મૂલવી શકીએ?
પાઉલને જયારે એ વિશે પૂછવામાં આવે ત્યારે એને એમ કહ્યું કે મનેર માનુષ અમૂર્ત છે, અંતરાત્મા અમૂર્ત છે, પણ પ્રારંભ તો મૂર્તથી થાય છે. કોઈ પણ છે પરંપરા છે એની અંદર એના સંસ્કારોને લઈને માણસ બાઉલ બનેલો હોય છે. કોઈ બ્રાહ્મણ પરંપરામાંથી બન્યા, કોઈ મોચી માંથી બાઉલ બન્યા, કોઈ ગોપ માંથી બાઉલ બન્યા, કોઈ જાત ગોસાની માંથી બન્યા, તો એના કુટુંબના સંસ્કારો લઈને એમાં આવે છે. હવે એ વખતે જે કુટુંબના સંસ્કારો હોય, કોઈ મનસા દેવીને પૂજતા હોય કે બીજા હોય, તો એને આ લોકો નિષિદ્ધ નથી કરતા, નિષ્કાશિત નથી કરતા, પણ ધીમે ધીમે ડાયલ્યુટ થતા જાય છે. આ પ્રક્રિયા કેવી છે કે પાણી 1 લિટર દૂધ ભરેલું છે એની અંદર તમે પાણી, બે પદ્ધતિ છે, દૂધને ઢોળી નાખો અને બીજું એની અંદર પાણી ઉમેરી રાખો, 99 લિટર પાણી ભરશો અંદર એટલે 100% 100માં ભાગનું દૂધ થઈ જશે. આ રીતે એના ચિત્તની અંદર અવગાહન વખતે કોઈ દેવતાઓના સ્વરૂપો એને દેખાયા હોય તો પણ એને એ ભજે છે. પણ બાઉલના એ ગીતોની અંદર ક્યાંક તો એવો સંદર્ભ હોય જ કે જે સંદર્ભ આપણા પરંપરાગત માતા અને માતાજીના અને બીજા ગીતો હોય છે એના કરતા જરા જુદી રીતે સંદર્ભિત કરેલો હોય છે. દાખલા તરીકે અમારા અનાથ બંધુ ગોસાઈએ માતાજીનું વર્ણન કર્યું છે કાલી માતાનું, તેમાં એ લખે છે કે સવારના કુંવરી, બપોરે મધ્યાહ્ને યુવતી, અને રાત્રે વૃદ્ધા, અને પરોઢિયે નેતી નેતી. હવે આ આ આ વર્ણન કાલીનું ક્યાંય જોવા ન મળે, પણ અનાથ બંધુમાં જોવા મળે છે. એટલે કંઈક નવીન એનામાં હોય છે જેને આપણે સમજવું અને જોવું પડે.
આગમની ગીતો એટલે શું?
એ બંગાળની અંદર આપ જાણતા હશો કે આપણે અહીંયા 9 દિવસ સુધી માતાજીના નવરાત્રિ ગવાય છે. બંગાળ તો માતૃ શાસનનો પ્રદેશ છે, માતૃ પૂજક પ્રદેશ છે, પણ બંગાળની અંદર 5 જ દિવસ કહેવાય છે નવરાત્રિ, પણ એનું પૂજન તો 5 જ દિવસ થાય છે, છઠ, સાતમ, આઠમ, નવમ અને વિજયાદશમી.
જી
તો આગલા 4 દિવસ કેમ નથી થતું? આગલા 4 દિવસ તો થતું નથી, એમ કેમ બને છે? છઠ ને દિવસે સાંજે થી ચાલુ થાય, છઠ, સાતમ, આઠમ, નવમ ને 10, આમ 5 જ દિવસ કેમ ઉજવાય? તો એની પાછળ એક રસપ્રદ કહાની છે. એ આગલા 5 દિવસ ગરબા નથી ગવાતા, માતૃભક્તિના ગીતો નથી ગવાતા, પણ માતાજીને આવકાર આપવા માટે, એને આજીજી કરવા માટે જે ગીતો ગવાય છે એને આગમની ગાન કહેવાય છે. એની અંદર પહેલા નોરતાથી મહાલયા એકાદશીથી મહાલયા પૂર્ણિમા અમાસથી બાઉલ અને બધી સ્ત્રીઓ ચાલુ ગાવા માટે એકત્ર થઈ જાય, એના મંડળો, અને માતાજીને આહ્વાન કરે. આવું કેમ? આવું એટલા માટે કે આપ જાણતા હશો કે શિવજીના લગ્ન માતાજી સાથે થયા, અન્નપૂર્ણા સાથે, એ પાર્વતી સાથે થયા, એ એના માતાને અને પિતાને બહુ પસંદ નહોતા, અને માતાજીએ ના એ લગ્નને લીધે શિવજી પણ થોડાક એના સાથે સ્ટ્રિક્ટ છે, સખત છે એવું લોકોને લાગ્યા કરે છે. કારણ કે બંગાળનો અનુપ્રાણિત અર્થ તો માતાજી તરફ જોડાયેલો છે, એટલે એ એમ કહે છે કે શિવજી આવવા નથી દેતા માતાજીને. એટલે 5 દિવસ એને આગમન માટે દઈને મનાવવામાં આવે છે. હવે એ આગમન માટે મનાવવામાં આવે એમાં જુદા જુદા ભાવ, એક તો શિવજીની ભર્ત્સના થાય, દીકરીને બોલાવવા માટે થઈને કેટલાય બધા વાના કરવા પડે, માતા પોતાની વ્યથા કે ના હોવાના જુદા જુદા કારણો કહેવામાં આવે, કેટલાક એવા મુદ્દાઓ આપણે જેને ચાટુકતી કહીએ એવા મુદ્દાઓ આવે. દાખલા તરીકે જયા એટલે કે એની બહેનપણી છે એમ કહે છે કે ગણપતિને લઈ આવો ને એટલે પાછળ દીકરી ચાલી આવશે, હા ચાલી આવશે. આવા બધા એકદમ રસ પ્રચુર ગીતો છે, એને આગમની ગાન કહેવાય છે. અને 100 સવાસો જેટલા કવિઓએ લખેલા છે, 600 વર્ષ જૂની પરંપરા છે અને મોટું ધન છે. એની અંદર એટલું બધું વૈવિધ્ય હોય છે ગીતોમાં, અને સાહિત્યિક રીતે પણ એટલો બધો રસ હોય છે કે રસ પડતો હોય છે કે તમને એ વાંચવા અને સાંભળવા ખૂબ ગમે. અનફોર્ચ્યુનેટલી આપણી કમનસીબી છે કે આપણે ગુજરાતીમાં આગમની ગાનો આવી શકતા નથી. મેં એક પ્રયત્ન કરેલો છે કે આગમની ગાનો ગુજરાતીમાં આવે, કારણ કે એ મોટું ધન છે. અને આગમની ગાનો બંગાળમાં જ કેમ પ્રગટ્યું એનું પણ એક કારણ છે. કોઈ પણ જગ્યાએ આ કોઈ પણ એક ઘટના કે કોઈ પણ એક સાહિત્ય બને તેના કારણોમાં શું છે કે બાળક બાળ વયમાં જ દીકરીને પરણાવી દેવાની, બંગાળમાં એ બહુ બનતું. પછી પતિ અત્યંત વૃદ્ધ હોય, જો ગમે નહીં એવો હોય તો પણ પુત્રીને પરણાવી દેવાની. આ જે એક માતા પિતાનું જે માનસ હતું એના પરિપાક રૂપે, એની સામેના વિરોધ રૂપે કવિઓએ આ ગીતો લખેલા છે. અને એમાં એ દીકરી એ ખરેખર અન્નપૂર્ણાનું નામ લઈએ છીએ, પણ આપણી પોતાની બાલ વિવાહિત પુત્રીની ઉપર જે વીતતી હોય છે એ ઘટનાનું અંદર કવિ વર્ણન કરે છે.
તો આ આગમની ગીતો અને બાઉલ ગીતો, એના સંગીત તત્વ વિશે જાણવાનું કુતૂહલ છે. એના સંગીત તત્વનું જો આપણે વિશ્લેષણ કરીએ તો એમાં એના લય, ઢાળ, એમાં વપરાતા વાજિંત્રો અને બાઉલો જે રીતે નાચે છે એટલે એનો તાલ, આ બધાની નું વિશ્લેષણ કરીને એના વિશે કંઈક વાત કરો.
જરૂર, બાઉલ કોઈ વ્યક્તિ એક ઈચ્છે કે બાઉલ બનવું છે તો સીધો જ બની શકતો નથી. એણે 4 પ્રકારના, સંગીત ગુરુ, સાધના ગુરુ, કલા ગુરુ અને દીક્ષા ગુરુ, આમ 4 ગુરુઓ ધારણ કરવા પડે. ઘણી વખતે એવું બને કે એક જ વ્યક્તિ ચારેય ગુરુપણું ધરાવતી હોય, પણ સંગીતની સાધના એને કઠોર રીતે કરવી પડે. બાઉલ સંગીત દ્વારા, ગીત દ્વારા, નૃત્ય દ્વારા જ પોતાની વાત રજૂ કરે છે. અને એના બધા જ ગીતો કહેવાય છે લોકગીતો, પણ બધા જ ગીતો ક્લાસિકલ રાગમાં હોય છે. એ મારા આ પુસ્તકોમાં જે ગીતો મૂકેલા છે, 1000 જેટલા ગીતો છે, બધા જ ગીતો રાગમાં. અને એ રાગ એટલા બધા સુમધુર રીતે પ્રયોજાયેલા હોય કે ગુરુદેવ ટાગોર જેવી વ્યક્તિ પણ એનાથી સંમોહિત થઈ હતી. 178 જેટલા ગીતોમાં ગુરુદેવે કબૂલેલું છે કે આની ઉપર બાઉલની અસર છે, મારા આ ગીતો પર બાઉલ ઢાળની અસર છે, એવું મહાન આપણા કવિ શ્રી ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોરે કબૂલેલ છે. એટલે આપ સમજી શકશો કે સંગીતનું તત્વ કેવું જોડાયેલું હોય. બાઉલ એકલ પોતે એકલો જ સોલો ગીત રજૂ કરતો હોય છે, અને એનો કાર્યક્રમ રજૂ કરવાનો હેતુ નથી હોતો. કહે છે કે જ્યારે મજબૂરી થઈ જાય અંદરથી ત્યારે અમે આ ગીતો રજૂ કરીએ છીએ, અને ત્યારે કોઈ તબલચી સાથે મળવો, ત્યારે કોઈ બીજો લયવાદ્ય વગાડનારો મળવો અશક્ય છે. એટલે પોતાના એક એક હાથમાં ડગ્ગા રાખે, કેળ ઉપર ડગ્ગા બાંધેલું હોય, નાનું એક વાજિંત્ર હોય, અને બીજા હાથમાં ગોપીયંત્ર હોય, ગોપીયંત્ર નામનું એક વાદ્ય હોય છે એ રાખે. આ બે વાદ્યો સતત એની સાથે જ હોય. ગોપીયંત્ર એવું વાદ્ય છે કે બાઉલ સિવાય કોઈ વગાડતું નથી. એની અંદર એક જ સ્ટ્રીંગ હોય છે વચ્ચે અને મધ્યમાંથી જતો હોય છે, નીચે તંબુરનો તુંબડું હોય છે, અને એની મધ્યમાં જતો હોય છે, એટલે 360 ડિગ્રીના ઘેરાવમાંથી એકદમ ઘેરો અવાજ ની અંદર પ્રગટતો હોય છે. બીજું ખમક નામનું વાદ્ય એ વગાડે છે, બગલમાં રાખીને વગાડવાનું. હું આપને પછીના સેશનમાં બતાવીશ એ વાદ્ય. તો આ ત્રણ સંગીતના વાદ્યો અને સૂર તો સારી રીતે સાધેલો જ હોય, બાઉલ નૃત્ય કરે એને સપ્ત સાધનાર સાધક કહેવાય છે. બંગાળીમાં ર એટલે ષષ્ઠી વિભક્તિનો પ્રત્યય, નું સપ્ત સાધનાર સાધક એટલે કે સાત વસ્તુ એક સાથે કરનારો માણસ, જે વિશ્વમાં કોઈ કરતું નથી. કઈ કઈ સાત વસ્તુ? પહેલું પહેલું તો ગીત પોતાનું લખેલું હોય, બીજું ગીતની બંદિશ પોતે બનાવેલી હોય, ત્રીજું ગીતની કોરિયોગ્રાફી, નૃત્ય કરતી વખતે આગળ જવું પાછળ જવું ચક્રાકાર ફરવું કે શું એ પોતે નક્કી કરેલું હોય, સંગીત નિયોજન પોતે કરેલું હોય, તંતુવાદ્ય પોતે વગાડે જે હાથમાં હોય તંતુવાદ્ય હોય છે, બીજું તાલવાદ્ય પોતે વગાડે. આમ સાત વસ્તુઓ એક સાથે કરનારો સાધક, અને એ જયારે સ્ટેજ ઉપર એનું પરફોર્મન્સ કરતો હોય, સાતે સાત વસ્તુઓ એક સાથે કરતો, ત્યારે ભાવક છે એ મંત્રમુગ્ધ થઈ અને એને જોયા કરતો હોય છે. પણ મેં મોટા ભાગના બાઉલોને એમ પૂછેલું છે કે યાર આ તો ગજબ સાધના તમારી, તો એને એમ કીધું કે શોતીશ આમાર ટીક ટીક ઇઝ લેઝા હે, બંગાળીમાં એમ કહ્યું. એટલે મેં કીધું, એટલે ગુજરાતી એનું એવું થાય કે આ તો ગરોળીની પૂંછડી છે. એટલે મેં કહ્યું એટલે શું? બાઉલની ભાષા ઘણી વાર સમજાય નહીં એવી હોય છે. એટલે મને કે ગરોળીની પાછળ જ્યારે કોઈ પણ હિંસક પ્રાણી ખૂબ પાછળ પડે ત્યારે ગરોળીને એમાંથી છટકી જવું હોય તો એની પૂંછડીને ખેરી નાખે અને પોતે નીકળી જાય. પૂંછડી થોડી થોડી હલતી હોય એ માણસો જોઈ રાખે, પશુઓ ત્યાં પોતે અલોપ થઈ જાય. એટલે એને એમ કહ્યું કે લોકો અમારી જે ગુહ્ય સાધના છે એની પાછળ, એ જાણવા પાછળ મચી ન પડે એટલા માટે અમે આટલી ટીક ટીક ઇઝ લેસ એટલે ગરોળીની પૂંછડી ફેરી અને નીકળી જઈએ છીએ. આટલી તો એની સરળતા અને સહજતા હોય છે. એ જાણે છે કે આના દ્વારા ચિત્તનું પ્યોરિફિકેશન થાય છે, શરીર છે એ વિશુદ્ધ થાય છે અને આનંદ પ્રાપ્ત થાય છે. મેં ઘણા બાઉલોને એવી રીતે જોયા છે કે ખેતર લહેરાતા ખેતરની વચ્ચે એકલો ગાતો ગાતો જતો હોય, કોઈ સાંભળવાનું ન હોય, પંખીઓ અને આજુબાજુના વૃક્ષો સિવાય કોઈ સાંભળનાર ન હોય, પોતાની મસ્તીમાં રહેવા માટે બાઉલ પંકાયેલા છે. અને સદનસીબ છે કે હજી આજની તારીખે ગુરુ શિષ્ય પરંપરા ના સુદીર્ઘ તાંતણાઓ હજી પણ જોડાયેલા છે અને આ લોકો હજી આ રીતે શીખી રહ્યા છે.
આપ બંગાળી ભાષા શીખ્યા અને અનેક અનુવાદો કરીને આપ ગુજરાતીમાં આ બધું લઈ આવ્યા છો. એના અનુભવો વિશે જાણવું છે. બંગાળી ગીતોના અનુવાદની પ્રક્રિયા કેવી હોય? બંગાળી ભાષાનું એક લાવણ્ય છે અને સાથે સાથે બાઉલ ગીતોના ખૂબ સૂક્ષ્મ એવા સંદેશ છે. આ બંને વસ્તુને ગુજરાતી ભાષામાં ઉતારવી એ એક પડકાર લાગ્યો હશે.
સદગુરુઓ એટલા બધા સારા મળેલા સાથે, અને હું તો કઈ એટલું એટલી બધી તીવ્ર બુદ્ધિ વાળો માણસ નથી, પણ બધાના સહયોગથી હું થોડું ઘણું જે કરી શક્યો છું એમાં મને એમ લાગ્યું છે કે બંગાળી ભાષાની જે મીઠાશ છે એના જે છંદો છે એને ગુજરાતીમાં લાવવા એ એક કપરું કામ છે. મને જ્યારે કોઈ લોકો એમ પૂછે કે તમારા બંગાળી ગીતોના અનુવાદો ગુરુદેવના સમગાની પછી બાઉલના કેટલાક ગીતોના તમે સમગાની અનુવાદ કેમ કરી શક્યા, ત્યારે હું એને કહું કે એમાં મારી બુદ્ધિ કામ નથી આવી, પણ મારું ગામડિયાપણું કામ આવ્યું છે. કારણ કે એ લોકોની જે ભાષા છે એ ગામઠી છે, কিছুদিন মনে মনে ঘরের কোণে শ্যামের প্রীতি রাখতে রে না। আউ যারে বলে ত্যারে গ্রাম্য পরিবেশ ની અંદર રહેલો એ નિબાની દાસ એને શહેરનો માણસ તો સમજી શકવાનો નથી, આ શું કહેવા માંગે છે? કાટ દુનને એમ કહે છે કે આંખમાં આંસુ આવે તો તું રસોડામાં ચાલ્યો જાજે, અને ભીના ઈંધણા ચૂલામાં નાખી દેજે, એટલે શું કામ? તો એ શહેરના માણસ સમજાવવાનું નથી, પણ ગ્રામ્ય પરિવેશમાં રહેલા માણસને ખબર હોય કે ભીના ઈંધણા ચૂલામાં નાખીએ એટલે ધુમાડો થાય,
ધુમાડો
અને
થાય
આપણે કોઈને કારણ એવું કહી શકીએ કે આ ધુમાડાના
ધુમાડાથી
હિસાબે
આંખમાં
મારી
આંસુ.
આંખમાં, હું ઈશ્વરને મને કૃષ્ણ યાદ આવ્યા છે એટલે હું રડું છું એવું નથી। તો આ ગામડિયા પણ મારું, કારણ કે મેં ગ્રામ્ય પરિવેશ ખૂબ જોયો છે, ખૂબ નજીકથી જોયા છે, એટલે મને ખબર છે કે એના જુદા જુદા પ્રયોગો, એની જુદી જુદી સંજ્ઞાઓ, એના જુદા જુદા પ્રતીકો, એ બધાનો હવે બંગાળી ભાષાની અંદર રહેલા છાણ માટે ગુજરાતી ના કેટલાય માણસોએ અડાયા અડાયા શબ્દ જે છે એને સમજાણા નથી। અડાયું એટલે અસ્પૃશ્ય રહેલું, એમને એમ જામી ગયેલું છાણ,
અચ્છા
પશુઓએ પોદલો કરેલો હોય અને જે એમને એમ સ્થિર થઈ જાય એને અડાયું કહેવાય, એ યજ્ઞમાં વાપરવામાં આવે, છાણું છે એ થાપવામાં આવે, તો એ ભેદની ખબર નથી। આવા તો બંગાળી ભાષામાં એક આપણા સાહિત્યકારે પદ્મ પદ્દો એમ બંગાળીમાં કહીએ, એનો સીધો અનુવાદ ગુજરાતીમાં પોયણી થવો જોઈએ, પદ્મ પદ્દો પોયણી, આપણે પોયણી પોયણી એટલે સફેદ કમળ। ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોરે મધ્યરાત્રિએ તમારું કમળ જેવું પોયણી જેવો ચહેરો એમ જયારે કહેલું છે, ત્યારે આ માણસે મધ્યરાત્રિએ તમારું કમળ જેવો ચહેરો એમ શબ્દ વાપર્યો છે। આવા પડકારો ગુજરાતી ભાષામાં બંગાળીમાંથી જયારે અનુવાદ થતા હોય ત્યારે થતા હોય છે, અને મેં બહુ બહુ હળવે બોલું છું, ધીમે બોલું છું, પણ મેં એમ જોયું છે કે બંગાળીમાંથી ગુજરાતીમાં આવેલી કૃતિઓ કાંક ઘોડીથી આવી છે। કઈ કાંક ઘોડી? કઈ કાંક ઘોડી? તો હિન્દીની અને અંગ્રેજીની કાંક ઘોડી લઈને આવી છે,
અચ્છા
એ સીધી આવી શકી નથી, એની કાંક ઘોડી ઉપર ચાલી આવી છે બંગાળ, કારણ કે રવીન્દ્રનાથ ટાગોર સિવાય અન્ય કોઈના અનુવાદો કેમ નથી આવ્યા, કારણ કે બીજા અનુવાદ થયેલા છે। સમજાવવા માટે બાઉલ ક્યારેય કોઈ કથા કે કોઈ વિશેષ એવા માધ્યમોનો નહીં, પરંતુ લોકભોગ્ય સંગીત તત્વનો ઉપયોગ કરે છે, અને એકલ પંડે કોઈ પણ સ્થાને ગાઈ શકાય, કોઈ અન્ય વ્યક્તિની જરૂર વગર ગાઈ શકાય, જેને આપણે અંગ્રેજીમાં સોલો કહીએ છીએ, એવું સંગીત આપવું હોય તો બાઉલે એના વાજિંત્રો વર્ષો લગીના અધ્યયન પછી અને વર્ષો લગીના એના પ્રવાસ પછી એને એવા બનાવેલા છે। હું આપને બે ત્રણ વાજિંત્રો બતાવવા માંગીશ, એના સુરથી પણ અવગત કરીશ।
જી
સૌથી પ્રથમ જે આ વાજિંત્ર મારા હાથમાં છે એનું નામ ગોપીયંત્ર, બહુ સરળ વાજિંત્ર છે, નીચે એક તુંબી, એના ઉપર એક ચામડું, ચામડાની મધ્યમાંથી જતો તાર, અને એ તાર છેક ઉપર સુધી બે ખપાટની વચ્ચે જોડાયેલો હોય, બાઉલ આ રીતે એનો ઉપયોગ કરે, જમણા હાથમાં હોય, બીજા વિશ્વભરના વાજિંત્રોમાં આ તાર જે મધ્યનો જતો હોય છે અને તુંબીની રચના તો હોય જ છે, પણ બાઉલની અંદર વિશેષતા એ છે કે બીજા વાજિંત્રોમાં તાર બહારથી જતો હોય છે, જેથી એ 15 ડિગ્રીને જ ઘેરે છે, જ્યારે બાઉલ નો આ તાર મધ્યમાંથી જાય છે, એટલે 360 ડિગ્રીનું ગુંજન કરતો હોય છે. હું આપને થોડા નાદ દ્વારા એની એક વાત કરીશ, આપ સાંભળી અને ખુશ થશો. ઘેરો અવાજ જે છે એ આપણને એક દૂરના પ્રદેશમાં એક આધ્યાત્મિકતાની ટોચ ઉપર લઈ જાય. બીજું, એ નાદને વૈવિધ્ય કેવી રીતે આપે, સાદા વસ્તુ દ્વારા. હું આપણે એક જ એનો એક ઉદાહરણ આપીશ. બે કપાટને પકડી અને એની વચ્ચેના આ તારનું જે વૈવિધ્ય આપે છે, આ સાધનથી એટલું બધું એ કામ કરે છે, પોતે જાતે જ બનાવે છે. અકુરા ડોમ પાસે આ ગેડોથી બનાવે અને પછી આ તાર પોતાની જાતે જ કરતા હોય. તારને પોતાના ટોન પ્રમાણે ગોઠવવા માટે આ અહીંયા એક એની કી પણ હોય છે. આવું જ એક બીજું વાજિંત્ર, આ તંતુવાદ્ય હતું અને એ સૂર માટે હતું. બીજું એક એવું વાજિંત્ર ડગ્ગા કહેવાય છે, જે કેળ ઉપર બાંધેલું હોય છે. આ રીતે આપને મને એમ છે દેખાતું હશે. સાદા લાકડાથી અહીંયા બનાવેલું અને કેળ ઉપર બાંધી અને ડાબા હાથથી એ તાલવાદ્ય વગાડતો હોય, જમણા હાથથી ગોપીયંત્ર વગાડતો હોય, એવા બાઉલો આપણે જોયેલા હશે. મારા કેટલાય પુસ્તકોના મુખપૃષ્ઠ ઉપર પણ મેં એનો ચિત્ર આપેલું છે. આપણે કદાચ આ જો આપ જોઈ શકો તો
જી
આ રીતે બંને વસ્તુઓ એ રાખતો હોય છે. ત્રીજું એક વાજિંત્ર છે, જે બે કે ત્રણ બાઉલો સાથે હોય ત્યારે વગાડતા હોય છે. એ વાજિંત્ર ને ટટીમાં રાખી અને એનું નામ છે આનંદ લહરી. આ વાજિંત્ર કેળ ઉપર રાખી અને વગાડવાનું હોય છે. હું આપને એનો એક ડેમો એક મિનિટ માટે બતાવીશ. આ રીતે કેળ ઉપર પકડી, આ રીતે એને પકડવામાં આવે. આ પણ તુંબુજ છે, નીચે મધ્યમાંથી બાંધેલું, પણ અહીંયા બે તાર છે અને આનો નાદ થોડો ઘેરો છે. આ હાથની અંદર એક કાચલી નાળિયેરની, એની અંદર વચ્ચે હોલ નાળિયેર પકડેલી હોય છે. જુદા જુદા સૂરના વૈવિધ્ય મેળવવા માટે આ બધી જગ્યાએ એને પ્રિપેરેશન કરેલી હોય છે. આ ત્રણ મહદઅંશે વાજિંત્રો બાઉલ વગાડતા હોય છે. ચોથું એક અકુરા બાંસી અને બાંસી, મોટી વાંસળી અને નાની વાંસળી, એમ બે વાંસળીઓ પણ વગાડતા હોય છે. બાઉલના વાજિંત્રોની અંદર મહત્વતા એ છે, સાદગી, એકલપણ વગાડી શકું અને કોઈ જાજા વ્યક્તિઓના સમૂહની જરૂર વગર પોતે એકલો જ ગાઈ શકે એ ખાસ જોવામાં આવે છે. આમ તો સંગીત તત્વ બાઉલની વાતને પૂરક રહે એના માટે આપવામાં આવેલું છે. મેં આગળ કહ્યું એ રીતે એ આ બધી વાતોને, સંગીતને, એ ગીતને, ગીતના વૈવિધ્યને, આ શબ્દ પ્રયોગોને, એ બધાને જો ઉપર ન જવું હોય તો નિસરણી ગોઠવવાનો શું મતલબ છે, એ રીતે વર્ણવતો હોય છે.
હવે એક મુદ્દો મનમાં એ આવે છે આપની સાથે વાત કરતા કરતા, કે કોઈ પણ સાધના હોય એ સાધનાનો અભ્યાસ હોવો અને એની અનુભૂતિ હોવી, એમાં આપને કોઈ ફરક લાગે છે ખરો? અને જો ફરક હોય તો એ ફરક કેવો, કઈ રીતનો ફરક?
બિલકુલ બંને સ્થિતિ ફરક વાળી જ છે. જે કોઈને કોઈ જિજ્ઞાસાથી પ્રેરાય અને ફક્ત સહેલાણીની જેમ કોઈ સાધના તરફ જાય તો એ વ્યક્તિને એની અનુભૂતિ થવાની નથી, ખાલી જોઈ લેશે, જોઈ અને નીકળી જશે. પણ એ પ્રક્રિયાથી જ્યારે આગળ વધે છે અને એ સાધના તત્વની અંદર રહેલા મૂળ હાર્દને પામવા માટે અથવા તો બ્રહ્મ જિજ્ઞાસા એમ જે કહેવાયું છે એ રીતે જે જશે તો એને જરૂર એ ચીજની અનુભૂતિ થશે. અનુભૂતિ થયા પછી એ તત્વના એ સાધના ધારાના મૂળ સુધી જવાની એને ઈચ્છા થશે. દાખલા તરીકે બાઉલ તો 1000 વર્ષથી હતા પણ ચૈતન્ય ગયા. બાઉલ તો 1000 વર્ષથી હતા પણ ગુરુદેવ ગયા, ચિત્તિમોહન સેન ગયા. અભ્યાસુઓ તો ઘણા હતા, ઘણાએ બાઉલને જોયા હશે, પરંતુ આ બધાએ એની સાધના ધારાની અનુભૂતિ અને પ્રમાણ એ જ છે. અનુભૂતિ સુધી ન પહોંચાય તો સાધના ધારાને જોવા માટે ગયેલી વ્યક્તિ તો એક સહેલાણીની જેમ કોઈ એક જગ્યાની વિઝિટ લઈ, આપણી ભાષામાં કહીએ તો, ફરી અને પાછો આવે. બાઉલની સાધના ધારા બહારની રીતે બહુ સરળ દેખાય પરંતુ અંદર એની ગુહ્ય ધારા ખૂબ વિકટ અને ખૂબ ગુહ્ય છે. એના પ્રાયોગિક માળખાઓ પણ એટલા જ ગુહ્ય છે. હું આપને એક જ ઉદાહરણ આપવા માંગીશ કે બીજી સાધના ધારાઓમાં, બીજા પંથોમાં સ્ત્રીઓને માટે નિષેધ, સામાન્ય રીતે બહુ રિસ્ટ્રિક્શન્સ ગોઠવવામાં આવ્યા છે. આપ જોવો છો કોઈ પણ સંન્યાસીએ સ્ત્રીઓનો સ્પર્શ ન કરવો, કેટલાક સંપ્રદાયો તો સ્ત્રીઓનું મુખ જોવા સુધી મનાઈ કરનારા જોવા મળે છે. બાઉલનું ઉલટું છે. એ એમ કહે છે કે જ્યાં સુધી એક બાઉલનેર એટલે કે સ્ત્રી બાઉલની સાથે અમે થોડા વર્ષો સહવાસ ન કરીએ ત્યાં સુધી એ સાધના તારા પૂર્ણ થતી નથી. અમારા ગુરુ ત્યાં સુધી અમને દીક્ષિત કરતા નથી. એ સાથે રહેવું, સહવાસ કરવો એટલે કોઈ જાતીય સંબંધોની વાત નથી, પરંતુ એ એમ કહે છે કે તમને તેમાં અભિન્ન દર્શન થાય છે કે નહીં. તમે એની અંદર રહેલા મનેર માનુષ સુધી તેના સ્ત્રીના માળખાને અતિક્રમીને જઈ શકો છો કે નહીં એ જોવાનું છે. જ્યારે અમે એની સાથે આ બાબતની મિત્રોએ દલીલ કરી ત્યારે એને સ્પષ્ટ કહ્યું કે તમને તરતા આવડતું હોય તો નદીમાં જાઓ, નદીમાં કૂદકો લગાવો અને કાંઠા ઉપર પહોંચો તો જ તમને તરતા આવડે છે એવું અમે સમજી શકીએ. બહાર કાંઠા ઉપર બેઠા બેઠા તમે એમ કહો કે અમે તરવૈયા છીએ તો એ નકામી વાત છે. તમારા સંપ્રદાય કે તમારા ધર્મની અંદર એવું માનવામાં આવે છે કે સ્ત્રીથી દૂર રહેવું અને સ્ત્રીને વિજય પ્રાપ્ત કરી લીધો છે, સ્ત્રી તરફની મોહનો વિજય પ્રાપ્ત કરી લીધો છે, એ ઘટના ખોટી છે, સાથે જવું જોઈએ. આવી તો ઘણી બધી સમાજની અંદર બાઉલની વિપરીત સ્થિતિ, આપણે જેને જે કહીએ કે પરંપરા છે, એનાથી વિપરીત પરંપરા બાઉલની અંદર જોડાયેલી છે અને એ અનુભૂતિ સિવાય એની નજીક જઈ શકાતું નથી.
સતીશભાઈ, આપણે આ મુલાકાતનું સમાપન કરીએ ત્યારે આ અંતિમ પ્રશ્ન, આપની અંગત ઉપલબ્ધિ વિશે કંઈક વાત કરો. આટલા વર્ષોનો સઘન અને દીર્ઘ અભ્યાસ આપે જે આદર્યો છે એની અંગત અનુભૂતિ શું? આમ તો આપની વાતોમાં એ હું જોઈ શકું છું, તેમ છતાંય આ આખા એ પ્રવાસ જે તમે આદર્યો છે એનો નિચોડ સ્વરૂપ જો કોઈક 5 વાક્યોમાં કંઈ કહેવાનું હોય તો આપ શું કહો?
5 વાક્યો તો ઘણા વધુ પડશે બેન, એક જ શબ્દ હું બોલીશ, આનંદ. આનંદ પ્રત્યેક ક્ષણે પ્રાપ્ત થયો છે, એવો પરમ આનંદ કે જે ક્યારેય આપણે વિસરી ન શકીએ. મારા અંગત જીવનની અંદર આવેલા દૈહિક પ્રશ્નો કે મને 15 વર્ષ પહેલા નોન હોજકિન્સ લિમ્ફોમા નામે કેન્સર થયેલું, બચવાની ખૂબ ઓછી આશાઓ વચ્ચે પણ મને જેણે જીવન આપ્યું એ કલા છે. એ આ સૌથી જીવન જ સૌથી મોટી ઉપલબ્ધિ છે અને આનંદપૂર્વક એ પછી પણ આજે હું કોઈને કહું નહીં કે હું આ રીતે કોઈ પેશન્ટ છું તો કોઈ માને પણ નહીં, એ જ સ્થિતિમાં મને જીવવા માટેનો જે આનંદનું બળ આપ્યું એ આપણા ધર્મમાં પણ કહેવામાં આવ્યું છે, સત ચિત્ત આનંદ. સચ્ચિદાનંદ, એમાં આનંદ સર્વોપરી છે, અને બાઉલ સાથે ઉપલબ્ધિમાં એના ગીત સાંભળો, એના નૃત્ય જોવો, એના કોઈ પણ મેળાવડાઓમાં જાઓ, મેળામાં જાઓ, એની સાથે સહેવાસ કરો, તો પ્રત્યેક ક્ષણે આનંદના તોરા છૂટતા હોય, એ આનંદ મને જીવનની અંદર પ્રાપ્ત થયો છે. એના માટે બાઉલ, ગુરુદેવ અને બંગાળી આ જનજાતિના ખૂબ આભારી છું.
વાહ, આજે મારી સાથે આ સંવાદ કર્યો તે માટે આપનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. આપ આ જ રીતે જીવનમાં આનંદ પ્રાપ્ત કરતા રહો અને આપના નિરામય આયુષ્ય માટે પ્રાર્થના પણ કરું છું. ફરીથી આપનો ખૂબ ખૂબ આભાર. વંદન.
આપને પણ ખૂબ હું આભારી થયો કે આપે આટલી બધી જહેમત ઉઠાવી અને એક આવી જનજાતિ અને આવી દૂર છેવાડાની ગુપ્ત રહેનારી એક પ્રજા વિશે વાત કરવાની આપના માધ્યમથી લોકો સાથે મને તક મળી, એ બદલ આપનો પણ ખૂબ ખૂબ આભાર. આપ આ રીતે જ આગળ પણ મેં આપના ઇન્ટરવ્યુ જોયા છે, એ જ રીતે ઇન્ટરવ્યુ કરતા રહો અને વધુમાં વધુ આપણા જીવન લોક જીવન ધર્મની સેવા કરતા હોય અભ્યર્થના સાથે બિરમું છું. આભાર.
નમસ્તે.